नारायण मुनि सक्षा नृपाथ पुरुषोत्तम सर्वेषु मुनि पात्रेषु गुणोदनामृतेषु च व्यापकेश मुनि कहते हैं जसजीत राजन भगवान श्री हरि ए जतन बाना प्रेम ने वश थई डांगरवा पूर्ण विषय पधारी अने संतो ने खूब घी दही दूध जमाड़ा छे एमा भगवान नी हार थई जतनबा जीत्या अने जतनबाए करेली शिक्षा रूपे भगवान श्री हरि चार शेद कढ़ियेलु दूध चोक वच्चे उभा उभा पान करी गया हे राजन ए प्रसादीनी तांसडी आजे पण डांगरवा पूर्ण विषे जतनबाना घरे छे हे राजन जतनबाना पिता वेणीदास भाईए सांजे सभामां प्रश्न पूछ्यो के महाराज सत्संगना घेर नाना बाळको घणाय तो जन्मीने मरी जाय अथवा तो बे चार दिवस अठवाडियु पंदर दिवस महीनो बे चार महीना वर्ष बे वर्षना हजी तो समझना न थया होय अने एनु मृत्यु थई जाय तो हे महाराज एनु कल्याण थाय के नहीं आ मारा मनमां मूंझवतो वर्षोथी सतावतो प्रश्न छे भगवान श्री हरि विचारे छे प्रश्न बहु इंटेलिजेंट हतो विचारणीय प्रश्न छे के जेने काई भजन ज नथी कर्यो जेने खबर नथी के आमने भगवान कहेवाय के हूँ सत्संगी थयो छुं एनुं कल्याण थाय के नहीं भगवान कहे छे हे वेणीदास माड़ा दर्शन कथा श्रवण नाम जप कशुई न करियो होय साव अज्ञानी बाळक होय एनो मोक्ष थाय के न थाय ए तमारो बहु सरस प्रश्न छे सांभळो हे वेणीदास जेना पूर्वना खूब सत्कर्मो होय एने ज सत्संगी ने त्यां जन्म मळे छे बीजा ने एम सत्संगी ने त्यां जन्म मळे नहीं अने जीव ने जो जन्म लेवो एमां स्वतंत्रपणु होय तो कोई गरीब नी घरे जन्म ले नहीं बधाय करोड़ोपति लाखोपति अने अब्जोपति ने त्यां जन्मे कहता मानस ने जन्मवू अने मरवू ए प्रारब्ध आधीन कहता भगवान नी इच्छा प्रमाणे कर्म फल प्रदाता भगवान ए जीव ने जन्म धारण करावे छे एटले जीव पोते पोताने इच्छाए करीने जन्म न लई शके माटे हे राजन जेना पूर्वना खूब पुण्यनो उदय थाय एने सत्संगीने त्यां जन्म मळे छे भले ई बाळकने ज्ञान नथी अतिशय अबूध अने अज्ञानी छे પણ સત્સંગીના ઘરમાં આરતી સ્તુતિ પ્રાર્થના કથા કીર્તન ધૂન થતા હોય એના શબ્દો એ બાળકના કાનમાં પડે છે અને એના શુભ સંસ્કાર મનની અંદર પડે છે એના ચિત્તમાં છે ને એની બુદ્ધિમાં એના સંસ્કારો પડતા જાય છે ઘણાયને એમ થાય કે એને જ્ઞાન નથી તોય હા તો એના સંસ્કારો તો પડે છે કારણ એના કાન તો ખુલ્લા છે ભલે એને ખબર નથી પડતી શું ગવાય છે પણ તમે સાંભળો નાનું બાળક હોય સીધું કઈ અક્ષર જ્ઞાન શીખે છે પહેલા કઈ પણ ભણ્યું ન હોય તો એ બોલતા શીખી જાય છે એ કેવી રીતે શીખે છે કેવળ સાંભળી અને એને જ્ઞાન થાય છે અને સાંભળવા માત્ર થી એને ખબર પડી જાય છે કે આને મમ્મી કહેવાય, આને પપ્પા કહેવાય, આ ભાઈ કહેવાય, કાકા કહેવાય. ભણવા તો 5 વર્ષે બેસે છે, ત્યાર પહેલા એ બોલતા શીખી જાય છે, વસ્તુઓને ઓળખતા શીખી જાય છે. એ બધું શ્રવણ દ્વારા જ જ્ઞાન એને થાય છે. એમ એ સાંભળે છે એટલે કે આજે કઈ કથા કીર્તન ધૂમ થાય ઘરમાં, કેસેટો વાગતી હોય બાળક પાસે, એના શબ્દો કાનમાં પડે, એને લીધે એને ભલે અજ્ઞાન છે છતાં પણ સત્કર્મ એને બંધાય છે. વળી સત્સંગીને ત્યાં તો એવો રિવાજ હોય કે બાળક જન્મે નાનકડું હોય ત્યારથી જ ગળામાં કંઠી પહેરાવી દે અને ભગવાનના શરણે મૂકી દે છે. એટલે શરણે આવેલા જીવનું તો કલ્યાણ કરવું એ શરણાગત વત્સલ ભગવાનનો પરમ ધર્મ છે. નાનું બાળક હોય, 1.25 મહિનાનું થાય એટલે સંતો પાસે લઈ આવે, સંતો એના હાથમાં પાણી આપીને કાળ માયા પાપ કર્મ યમદૂત ભયાદહમ શ્રી કૃષ્ણ દેવ શરણમ પ્રપન્નો અસ્મિ સપાતુ મમ એમ કહીને એને ભગવાનના શરણે મૂકી દે છે. હવે એ તો અજ્ઞાન બાળક છે, પૂર્વના કર્મો તો એના બધા બળી ગયા, આ જન્મે તો કઈ નવા કર્મ નાનું બાળક કરતું નથી. અને એ નાની ઉંમરમાં એનું મૃત્યુ થાય તો અવશ્ય એ ભગવાનના ધામને પામે એમાં કોઈ શંકાને સ્થાન નથી. વરી હે વેણીભાઈ, ભગવાનના ભક્તોના ઘરમાં ક્યારેય પણ જમના દૂતોનો પ્રવેશ શક્ય નથી. એટલે નાની ઉંમરે અથવા તો જન્મીને મરી જાય ને તો પણ એ જીવનો કલ્યાણ જ થાય. વળી ભગવાન શ્રી હરિ કહે છે વચનામૃતમાં કે આ સત્સંગનો તો એવો મોટો પ્રતાપ છે કે આ સત્સંગમાં તો પશુનું પણ કલ્યાણ થાય છે, તો પછી માણસનું કલ્યાણ થાય એમાં કઈ આશ્ચર્યની વાત છે? એમાં કોઈ શંકાને સ્થાન નથી. કારણ એક વખત નિત્યાનંદ સ્વામી આંબા ગામમાં પધારેલા ત્યારે રાત્રિના 12 વાગ્યા સુધી લખતા હતા. સ્વામી તો ભૂલી ગયેલા, દવા ખાવાની હતી અને દૂધ સાથે દવા લેવી પડે એટલે રાતે 12 વાગે દેવશી ભગતને વાત કરી, ભગત દૂધ થોડું જોશે? સ્વામી અહીંયા તો છે નહીં, ગામમાં તપાસ કરું, રાતે 12 વાગે ક્યાંથી દૂધ લાવું? ભરવાડના નેસડામાં ગયા, દૈવી હશે ભરવાડ, રાત્રે 12 વાગે બકરીને દોઈને બકરીનું દૂધ આપ્યું, લ્યો લઈ જાઓ બાપુને ભાજ્યો. અને એ દૂધ સ્વામીએ દવામાં ઉપયોગમાં લીધું. એ બકરીનો અંતકાળ આવ્યો ત્યારે ભગવાન સ્વામિનારાયણ એને તેડવા આવ્યા. તો આમ સત્સંગમાં ન હોય એવા બકરીનું દૂધ પણ સંતોના ઉપયોગમાં આવે અને એનું કલ્યાણ થાય. તો મહારાજ કહે છે કે સત્સંગીના ઘરે જે પશુઓ એ બધાય તો સત્સંગની સેવાના કામમાં ખૂબ આવ્યા હોય. ગાયો ભેંસો હોય તો એનું દૂધ ઠાકોરજીના થાળમાં, ધનુર્માસની રસોઈમાં, સંતોની રસોઈમાં અવારનવાર કામ આવતું હોય. બળદ હોય તો એ જમાનામાં તો ગાડું જોડી અને સંતોને બેસાડીને મૂકવા જતા, સમયમાં માલ સામાનની હેરાફેરીમાં ગાડું બળદને ખેડૂત બધા સેવામાં ચાલ્યા જાય, મંદિરના બાંધકામ ચાલતા હોય તો સેવામાં વપરાય. તો એમ આ બધા પશુઓ સત્સંગની સેવાના કામમાં આવ્યા હોય એનું પણ કલ્યાણ થાય. બાપુ ભાઈ નો બળદ હતો એને મહારાજ ધામમાં તેડી લીધો. એટલે મહારાજ કહે છે આ સત્સંગનો એવો પ્રતાપ છે કે પશુનું પણ કલ્યાણ થાય છે. તો પછી જેના પૂર્વના સુકૃતને પ્રતાપે માણસનો જન્મ મળ્યો છે એ જીવનું કલ્યાણ થાય એમાં કોઈ શંકાના સ્થાન નથી. અરે ભગવાનના ભક્તોના સંકલ્પ માત્રથી કેટલા જીવોનો રૂડા થાય છે. વસરામ ભગત ભાદરાના ખેતર આંટો મારવા ગયેલા કીડીઓની હાર જોઈ, અસંખ્ય કીડીઓ ઉભરાણી દરમાંથી, અને વસરામ ભક્તના મનમાં સંકલ્પ થયો, અરે રે આ બધી કીડીઓનો કેદી મોક્ષ થશે. ત્યાં તો આકાશમાંથી અનંત વિમાનો આવ્યા છે, બધી જ કીડીઓના દેહ પડી ગયા અને દિવ્ય રૂપ ધારણ કરીને વિમાનમાં બેસીને કીડીઓ બધી સ્વર્ગમાં ચાલી ગઈ. તો આમ ભગવાનના ભક્તોના સંકલ્પ માત્રથી પણ જીવોના રૂડા થતા હોય તો જેના ઘરમાં જીવે મનુષ્યનો જન્મ પ્રાપ્ત કર્યો છે એનું કલ્યાણ થાય એમાં કોઈ શંકા તમારે કરવી નહીં. હે વેણીદાસ, આ તમારા ઘર ઉપરથી ઉડીને ચકલી જશે ને, એ ચકલી અથવા તો કોઈ પક્ષી ઉડીને જશે એનું અમારે કલ્યાણ કરવું. વેણીદાસ બહુ પાક્કા હતા. ભગવાનને કહે છે એમ નહીં, તમે ખરેખર કહેતા હોય તો વચન આપો. ભગવાને વેણીદાસ ભાઈના હાથમાં હાથ આપીને કહ્યું કે જાઓ, અમારું વચન છે તમારા મકાન ઉપરથી ઉડીને પક્ષીઓ જશે ને એનું પણ કલ્યાણ કરીશું. તો પછી બીજાના કલ્યાણની તો ક્યાં વાત રહી. આવી રીતે ભગવાને વેણીદાસભાઈ કહેતા જતનબાના પિતાશ્રીને વરદાન આપ્યું છે. ત્યાર પછી હે રાજન, એક રાત્રિ ભગવાન યમુનાબાઈને ત્યાં રહ્યા, ત્યાંથી મહારાજ કરજીસણ પધાર્યા છે. છલજી ભક્ત અને પિતાંબર ભક્ત તથા જ્ઞાનીબાઈએ ભગવાનની ખૂબ સેવા કરી છે. જ્ઞાનીબાઈનો થાળ ભગવાન કરજીસણ જમી અને વળી પાછા ત્યાંથી ડાંગરવાપુરને વિશે પધાર્યા છે. શ્રી વ્યાપકેશ વાચ સ્ત્રી ભેર વિજાદે વિશ્ચાપે રાજન્નભ્યર્ચિતો અન્યા બીરવસ્ત સંસ્તદ ભગવાન હરે. હે રાજન, ડાંગરવાના જ્ઞાની જતન વિજીબા આદિ સર્વે બાઈઓએ પૂજેલા ભગવાન શ્રી હરિએ વેણીદાસભાઈને ઘરે 15 દિવસ સુધી નિવાસ કર્યો છે. એટલે વેણીદાસભાઈના મનમાં એક સંકલ્પ થયો કે ભગવાન તો જવાનું નામ લેતા નથી અને ઘરની અંદર હવે અનાજ ખૂટવા આવ્યું છે. કોઠીની અંદર જે બાજરી છે એ તો હવે ખારિયા ખેતરની અંદર વાવે એટલી વધી છે. હજી જો ભગવાન થોડાક દી રહેશે તો પછી કોઠી ખાલી થઈ જશે. માટે હવે જો ભગવાન એમ કહે કે મારે નીકળવું છે તો આપણે ના પાડવી નથી. પણ ભગવાનને એમ કેમ કહેવાય કે મહારાજ હવે તમે જાઓ. ઘણાય ગુંદરિયા મહેમાનો હોય, આવ્યા પછી જવાનું નામ જ ન લેવો. પણ મહેમાન ગતિ કરતા આવડવી જોઈએ. જો ન આવડે તો ઇજ્જત ન રહે. પહેલે દી મહેમાન, બીજે દી મહી અને ત્રીજે દી રે એની અક્કલ ગઈ. તમને છે ને શું જમવાનું મળે એના ઉપરથી આઈડિયા આવી જાય. પહેલે દી જાવ ત્યારે દૂધપાક પૂરી બટાટા વડા સમોસા પાતરા એવું જમાડે. બીજે દાડે પછી સાદું જમાડે. ત્રીજે દાડે પછી કે જે હોય હાલશે, હવે ચિંતા ન કરતા પાપડ એ શેકવાની જરૂર નથી. એટલે તમારી કિંમત પાપડ કરતા ઘટી જાય એવી મહેમાન ગતિ ન કરવી. બને ત્યાં સુધી એક દિવસ રહીને બીજે દી હાલી નીકળવું જોઈએ. સિવાય કે મામા માસીના ઘર હોય, ફુવા ફઈના હોય, ત્યાં તો ભાણિયા ભત્રીજાને હક હોય, ગમે એટલા દી રહે એનો વાંધો નહીં. પણ વેવઈ વેલામાં અને બીજા સંબંધીઓને ત્યાં જાઓ ત્યારે અવશ્ય મહેમાન તરીકે ને આપણી આમન્યા જળવાઈ રહે, આપણો આદર સત્કાર ભાવપૂર્ણ થાય એટલા સમય મર્યાદાની અંદર જ આપણે એકાદ દિવસ રોકાઈને પાછું ઘરે આવી જવું જોઈએ. શ્રીજી મહારાજ તો અહીંથી જવાનું નામ નથી લેતા, ભગવાન કઈ ગુંદરિયા મહેમાન નથી, પણ ભગવાનને કઈક નવું ચરિત્ર કરવું છે. ભગવાનને તો કહેવાય નહીં મહારાજ જમતા હતા અંદર, એટલે જતનબાને સાંભળતા વેણીદાસભાઈ કહે છે દીકરી જતન અહીંયા આવજો બેટા. હા પિતાજી બોલો. જતનબાને કહે છે બેટા ઘરમાં આવે છે ને કોઠીની અંદર બાજરી ખાલી થવા આવી છે, કેવળ વાવણીમાં પૂરી થાય એટલી બાજરી છે, માટે શ્રીજી મહારાજ જો એમ કહે ને કે અમારે બીજે ગામ જવું છે તો તું આગ્રહ કરીને રોકતી નહીં, એમ કહે છે સારું મહારાજ પધારો બીજા ભક્તોને પણ લાભ મળે ને, એમ કહીને તું જવા દેજે, પણ આગ્રહ કરતી નહીં. આ પ્રમાણે જતનબાને વેણીદાસભાઈ કહેતા હતા એટલે ભગવાન અંદરથી કહે છે જતનબા પિતાજી તમારા શું કહે છે. જતનબા તો બહુ ડાયા હતા, મહારાજના અપૂર્વ મહિમા વાળા હતા, એમને તો ખ્યાલ હતો, એટલે તો દહીં દૂધ ઘી જમાડવા વખતે ભગવાન આરે કન્ડિશન કરી હતી કે મહારાજ ખૂટાડી દો તો હું તમે કહો એમ શિક્ષા ભોગવું, ન ખૂટે તો હું કહું એમ તમારે શિક્ષા ભોગવવી. ભગવાન કે જતન ખૂટી જશે, જતનબા કહે છે સાક્ષાત પુરુષોત્તમ નારાયણ જે વસ્તુ જેના ઘરમાં આવીને પીરસતા હોય એનું ખૂટે તો ભગવાનની ઇજ્જત જાય. ભગવાન તો ભક્તની લાજ રાખવા માટે પધારે છે, કઈ લાજ લેવા માટે પધારતા નથી. ભક્ત વત્સલ ભગવાન ઈ કરુણાનિધિના હાથમાં મારી લાજ છે, મારી લાજ કોઈ દી ભગવાન પીરસતા હોય તો જાય નહીં. આવો અતૂટ અને અખંડ ભગવાનનો ભરોસો અને વિશ્વાસ, અપૂર્વ મહિમા ભગવાન પણ જતનબાનો આવો મહિમા જાણી અને ખુશ ખુશ થઈ ગયા કે ધન્ય છે આ જતનને, અમારો કેટલો અસાધારણ એના હૃદયમાં મહિમા છે. એ જતનબા કઈ ભગવાનને એમ કે મહારાજ તમે જાઓ, દીકરી બહુ ડાઈ છે. મહારાજ કે જતન તારા પિતાજી શું કહે છે, તો કે મહારાજ પિતાજી એમ કહે છે કે બાજરી ઘણી છે, ભગવાન જાય તોય જવા દેતી નહીં, આગ્રહ કરીને મહારાજને રોકજે. સંતો પાર્ષદો વર્ણિયો ભક્તોએ સહિત મહારાજ અહીંયા હજી ખૂબ નિવાસ કરીને રહે એમ પ્રાર્થના કરજે, પણ જવાની મંજૂરી ભગવાનને આપતી નહીં. આ પ્રમાણે જતનબા કહેવા લાગ્યા તાર વેણીદાસ ભાઈથી રહેવાનું નહીં. ઉભા થઈને અંદર આવ્યા, મહારાજને કહે છે મહારાજ આ જતન તો ખોટું બોલે છે, મેં એમ નહોતું કહ્યું, મેં તો એમ કહ્યું તું મહારાજને જવું હોય તો જવા દેજે. સ્વામિનારાયણ ભગવાનને મનમાં એમ થયું કરે રે વેણીદાસભાઈ હજી અમને ઓળખી નથી શક્યા. ભગવાન શ્રી હરિ રુવાચ કિદગ્ય સ્યાદમ્યહં પત્રં ફલં વાનં જલં પયઃ સંકલ્પો અનુચિતઃ કાર્યઃ સમ્યેદગ્નાં તરેસ્મિતો. ભગવાન કહે છે વેણીદાસ અમારા વિશે આવો ઘટિત સંકલ્પ તમારે ન કરવો જોઈએ, આ તમને યોગ્ય નથી. કારણ હું તો કેવો છું તો સાંભળો, હે નિષ્પાપ જીવ પુરુષનું પત્ર ફળ અન્ન જળ દૂધ કઈ પણ હું જમું છું તેનું ક્યારેય પણ ખૂટતું નથી, પણ દિન પ્રતિદિન એના ધન ધાન્ય રિદ્ધિ સિદ્ધિ વૃદ્ધિ પામે છે. અરે વેણીદાસ કોઈના ઘરે જઈને હું પાણીની એક લોટી પીવું ને તો પણ એના ઘરને રિદ્ધિ સિદ્ધિથી સંપૂર્ણ ભરી દઉં છું, એના ઘરમાં રિદ્ધિ સિદ્ધિનો વાસ થઈ જાય છે. અને તમારા ઘરમાં તો 15 દિવસ સંતો વર્ણિયો પાર્ષદો સાથે રહ્યો, સત્સંગીઓને જમાડ્યા, અને તમારા ઘરની શું બાજરી ખૂટી જાય? ચાલો મારા ઘરે દેખાડો મને કઈ કોઠી ખાલી છે. ભગવાન કહે છે આવો ઓરડામાં, હાથમાં સોટી લઈને ભગવાને વેણીદાસભાઈ કોઠી દેખાડે એટલે ભગવાને આમ વગાડે સોટી મારી માથે. જુઓ આખી કોઠી ભરેલી છે, બધી જ કોઠીઓ ધાન્યની ભરેલી. ભગવાન કહે છે વેણીદાસ આ તમારી દીકરી જતન છે ને એ પૂર્વની મુક્ત છે, અમારી સેવા કરવા માટે આ લોકમાં આવી છે. જ્યાં સુધી આ જતન અહીંયા હશે ત્યાં સુધી તમારા ઘરમાંથી ક્યારેય પણ ધાન્ય ખાલી નહીં થાય. અને બન્યું પણ એવું, વૃદ્ધાવસ્થા જતનબાની આવી ત્યાં સુધી ક્યારેય વેણીદાસભાઈને ઘરે છે ને અનાજ ખાલી ન થયું. વેણીદાસભાઈના દીકરી જતનબા જ્યારે ધામમાં ગયા ને ત્યાર પછી કોઠીમાં અનાજ ખૂટ્યું. એટલે ભગવાન કહે છે કે ક્યારેય પણ તમારે આવો સંકલ્પ ન કરવો કે મારા ઘરમાં અનાજ ખૂટી જશે. ભગવાન કહે છે હે વેણીદાસ સાંભળો, અમારા પૂર્વ કાળમાં ઘટેલું એક વૃત્તાંત અમે તમને કહીએ છીએ કે અમે 11 વર્ષની વયે અયોધ્યા કહેતા ઘર બહાર છોડી અને વન વિચરણ કરવા ચાલી નીકળ્યા. ત્યારે શિવપ્રસાદ નામના બારોટે એની વાડીમાં અમને જમાડ્યા, કહેતા જમવા માટે અમને લોટ આપ્યો એની બાટી કરી અને અમે જમ્યા. એનું ખેતર તો સાવ ઊંચું નીચું હતું, ઘણું ઘાસ કહેતા ધરો ખેતરમાં ઉગેલી, ક્યાંક ક્યાંક જુવાર ઉગી હતી, પણ અમે એના ખેતરમાં ભાવથી એનો રોટલો જમ્યા ને. હે વેણીદાસ એના નાનકડા ખેતરમાંથી 100 મણ જુવાર થઈ, આમ તો 6 મણ પણ થાય એવી નહોતી. અને હે વેણીદાસ એટલું જ નહીં, એ પોતે એ જુવાર વેચી વળી પાછું ખેતી કરતો કરતો ખૂબ કમાતો ગયો અને આજે અઢળક ધનનો માલિક એ બન્યો છે. માટે અમારા અર્થે કોઈ કાંઈ પણ સેવા કરે, અમને કાંઈ જમાડે, જળ વસ્ત્ર વાહન ઘર અને એની આબરૂ એનો વ્યવહાર સાચવવાની જવાબદારી ભગવાન કે અમારી થઈ જાય છે. માટે તમારો વ્યવહાર કેમ ચાલશે, તમારે ખાવાનું ખૂટી જશે એવી ચિંતા હે વૈશ્યવર્ય ક્યારે તમારે હવે કરવી નહીં. કેવળ અમારી ભક્તિ તમારે કરવી, તમે અમારું ચિંતવન કરો, તમારા વ્યવહારની ચિંતા ભગવાન કે અમે કરીશું. આ પ્રમાણે ભગવાન શ્રી હરિએ એ રાજન વેણીદાસભાઈને ખૂબ ઉપદેશ આપ્યો છે. અને વેણીદાસભાઈએ ભગવાનને કહ્યું છે હે મહારાજ મારા અજ્ઞાન બદલ હું આપની માફી માગું છું, આપને હું જેવા છો એવા હવે જાણી શક્યો છું. હે રાજન ભગવાન કૃપાળુ શ્રી હરિ કરજીષણને ડાંગરવામાં અવારનવાર આવતા, 17 વર્ષ સુધી વર્ષમાં 2 વાર ભગવાન શ્રી હરિ ડાંગરવા અને કરજીષણ ગામને વિશે પધાર્યા છે. એટલે કે 34 વખત આ બંને ગામોમાં ભગવાનની પધરાવણી થઈ છે. અને અક્ષરધામ જેવા પવિત્ર આ બંને ગામને ભગવાને ગલીએ ગલીએ ફરી અને બનાવી દીધા છે. ફરીવાર ભગવાન ડાંગરવાથી નીકળી અને કરજીષણ પધાર્યા છે. કરજીષણમાં પણ ગોવિંદભાઈ અને નાચિકેતા બ્રાહ્મણ આ બે ભગવાનના ખૂબ પ્રેમી અસાધારણ પ્રેમવાળા ભક્તો છે. ભગવાને સંતોને માલપુડા જમાડ્યા છે. વિજેદી કુશળ ભક્તે ભગવાનને પ્રાર્થના કરતા એમને ત્યાં ભગવાન જેમ્યા છે. પાંચ દિવસ ત્યાં રહી અને હે રાજન ભગવાન પાછા ગઢપુર પધાર્યા. આ મેં ગોવિંદજીભાઈના મુખે જે સાંભળેલું ચરિત્ર એ તમને કહ્યું. હવે હું બીજું એક ભગવાનનું ચરિત્ર કહું છું કે કોઈક સમયે ભગવાન શ્રી હરિ શ્રાવણ માસના વિશે કરજીસણપુરને વિશે પધાર્યા. આગળ આપણે જોઈ ગયા કે ગોવિંદભાઈએ ભગવાનને પ્રાર્થના કરેલી કે હે મહારાજ, હું ગરીબ છું અને બહુ ખર્ચ થાય એવો આપ સંકલ્પ ન કરતા, કારણ મારા ઘરમાં જે કાંઈ છે એ કેવળ આપની જ દેન છે અને એ બધું જ સર્વસ્વ ધન ધામ પુત્ર પરિવાર માલ મિલકત ખેતર વાડી ઘોડી બધું જ આપને અર્થે મેં કરી રાખેલું છે. એટલે ભગવાન શ્રી હરિ ગોવિંદજીભાઈને ત્યાં પોતાનું ઘર માની અને જન્માષ્ટમીનો સમયો કરવા માટે હે રાજન પધાર્યા છે. કરીમભાઈ અને બ્રહ્મચારી સાથે બ્રહ્મચારીએ થાળ કર્યો, ભગવાનની જમ્યા છે અને પછી પ્રસાદીનો થાળ ગોવિંદભાઈને મહારાજે આપ્યો છે. આઠ દિવસ ભગવાન ત્યાં રોકાયા છે. દર્શનાર્થી ભક્તો સવારે દર્શન સાંજે દર્શન કરવા આવેલા એ બધાને એમ કહ્યું કે હવે તમે પોતપોતાના ઘેર જાઓ. પછી ભગવાન કહે છે, હે ગોવિંદભાઈ, મારે અહીંયા જન્માષ્ટમીનો મોટો ઉત્સવ કરવો છે, બોલો કેમ કરશો? ખર્ચો ઘણો થશે, દેશ દેશાંતરથી સંતો સત્સંગીઓ વર્ણીઓ પાર્ષદો બધા આવશે, તમે કયો તો ઉત્સવ કરીએ. ગોવિંદભાઈ કહે છે, મહારાજ આ કરજીસણના મારા એવા ક્યાંથી ભાગ્ય કે અનંત કોટી બ્રહ્માંડના નાથ અહીંયા આવી અને જન્માષ્ટમીનો ઉત્સવ કરે. મહારાજ રાજી ખુશીથી કરો અને કંકોત્રી લખાવીને બધાને તેડાવો. મહારાજે કુમકુમ પત્રિકાઓ લખી અને ગોવિંદભાઈએ દેશ દેશાંતરમાં મોકલાવી છે અને સત્સંગીઓને મળતા ચારે બાજુથી હે રાજન ખૂબ બધાને આનંદ થયો છે. વર્ણિનશ્ચ મુનિ સર્વાન સત્સંગીનોથ મંદ્રયા મહાયોગેશ્વરો વાચા પ્રત્યાહેદમ હરિર્નૃપ. ભગવાન શ્રી હરિને કુમકુમ પત્રિકા મળીને બધા જ કામકાજ એક બાજુ ઠેલીને કરજીસણ ભરી દોટ મૂકી અને બધાએ દોડ્યા છે. સંતો વર્ણીઓ પાર્ષદો અને સત્સંગીઓ ખૂબ પ્રમાણમાં આવ્યા છે. ભગવાન એ બધાને સ્વાગત કુશળ પ્રશ્નો પૂછી અને સત્કાર કરે છે. હે રાજન, ભગવાન શ્રી હરિ કહે છે, બધા સુખી તો છો ને? મારું જ્ઞાન તમારો સત્કાર કરનારા અને તિરસ્કાર કરનારાને બધાને આપો છો ને? આ જ્ઞાન દાન રૂપી મોટો ઉપકાર હે સંતો તમે કરો છો, એટલા માટે તમે અતિશય ઉત્તમ છો. તમારો આ ઉત્તમપણાનું જે ફળ એ હું તમને આપવા માટે મહારાજ કે સમર્થ નથી, એના બદલામાં હું તમને શું આપું? કારણ તમારો આ પરોપકાર રૂપી ધર્મ એ પણ અભયદાન આપવા રૂપી પરોપકાર, એનો કોઈ બદલો મહારાજ કે હું વાળી શકું એમ નથી. માટે બોલો તમારું હું શું પ્રિય કરો, તમારી ઈચ્છા હોય એમ કરો. સંતો કહે છે, મહારાજ આપના દર્શન કરીને અમને બધું જ સુખ પ્રાપ્ત થઈ ગયું છે. આપના દર્શન કરીને પરિપૂર્ણ એવા અમને કોઈ અપેક્ષા નથી. આ પ્રમાણે શ્રીજી મહારાજે કહ્યું ત્યારે સંતો બધા આવી રીતે ઉત્તર આપે છે. ક્રોધજીત નિષ્પૃહી મુમુક્ષુ અને હિતાર્થે પૃથ્વી ઉપર વિચરણ કરનારા સર્વે ત્યાગી ગૃહી ભક્તોને ભગવાને કહ્યું છે કે હવે તમે ઉતારા કરો. એટલે મુનિઓએ તો હે રાજન ગામની બહાર વૃક્ષના છાયા નીચે જઈને ઉતારા કરી લીધા. હરિભક્તોને ગામવાસીઓએ બધાએ ઉતારા પાવ્યા છે. જન્માષ્ટમીને દિવસે હે રાજન પૂર્વ દિશાએ રહેલા વડની ડાળે સત્સંગીઓએ સરસ મજાનો સુવર્ણનો ચાર દંડવાળો સુવર્ણના તારયુક્ત સરસ મજાના વસ્ત્રોથી અલંકૃત કળશો જે જડ્યા છે અને પુષ્પથી પરિકૃત એવા ચાર દરવાજાવાળો હિંડોળો જેમાં દૂધના ફીણ જેવી સરસ મજાની મખમલની ચાદર કહેતા ઓછાળ તળાઈ આદિ બિછાવેલા એ ઝૂલામાં ભગવાનને એક પ્રહર સુધી ઝૂલાવ્યા છે. ભગવાન એ ઝૂલામાં બેઠા ભગવાન માટે પણ સરસ મજાના સુવર્ણ તારાયુક્ત જરિયાની વસ્ત્રો બનાવ્યા હતા એ પ્રભુને ધારણ કરાવ્યા. ઉત્તરાભિમુખ ભગવાન હિંડોળામાં ઝૂલવા લાગ્યા છે. જય જય નાદ થયો છે. સંતો ભગવાનની અદ્ભુત શોભા જોઈને કીર્તન ગાવા લાગ્યા છે. હિંડોળો ઘન શ્યામ હરિનો અતિ રૂપાળો લાગે રે સજની અંતર વાધે સુખડો ભવનો દુખડો ભાગે રે હિંડોળો ઘન શ્યામ હરિનો કનક સ્તંભ હિંડોળો કાજો દોરી રેશમ કેરી રે કનક સ્તંભ હિંડોળો કાજો દોરી રેશમ કેરી રે લહેરી રે હિંડોળો ઘન શ્યામ હરિનો. સંતો એ રાજન મંડળાકારે ગાતા જાય નાચતા જાય છે અને સરસ મજાના હિંડોળાના પદો બોલતા જાય છે અને રેશમની દોરી હાથમાં ઝાલીને ભગવાનને ઝૂલાવી રહ્યા છે. હે રાજન મધ્ય રાત્રિ થતા સરસ મજાનું પારણું નાચિકેતા વિપ્ર લઈ આવ્યા છે. એમાં ભગવાન બાલકૃષ્ણલાલની પ્રતિમા પધરાવેલી ભગવાન શ્રીહરિએ એમની પૂજા કરી છે. ત્યાર પછી આરતી કરી અને પછી ભગવાન શ્રીહરિને પાછા ભક્તોએ પ્રાર્થના કરીને દોલામાં બિરાજમાન કર્યા છે. નાચિકેતા અને ગોવિંદભાઈએ ભગવાન શ્રીહરિની આરતી ઉતારી છે. અદ્ભુત આરતીના શબ્દો છે. યોગેશ્વરાય પતયોગતયે નિજાનામ સ્થાનૌ નમઃ સ્વશરણં ચ હરે ગતાનામ તુભ્યં યતો જય જય કદમત્ર દક્ષૈ દેતાશુરં બલમલં ચ નાશુનશ્ય. હે યોગેશ્વર શરણાગત ભક્તોના સ્વામી તથા ગતિરૂપ એવા આપને નમસ્કાર છે અને તમારો જય જયકાર હો. કહેતા હે મહારાજ તમે સર્વોત્કર્ષપણે અનંત કોટી બ્રહ્માંડોના વિશે વર્તો જેથી અમોને પણ દુઃખ આપનારું અસુર સંબંધી સામર્થ્ય વધતું અટકે અર્થાત અસુરો નાશ પામે અને દૈવી જીવો બધાય હે મહારાજ આપના પ્રતાપથી સુખી થાય. યત્પાદ પંકજ રજ કતિ મૂર્ધ્નિ ધ્રોત્વા देवासुराश्च मुनयो नरैश सिद्धः पूता पुनश्च मलिनान भवन्ति माया पंकेन तिष्ठतु सदारु दिनौ सजाता। भगवान ने प्रार्थना करता कहे छे गामडाना छे એટલે ગામડાના ગામડિયા દ્રષ્ટાંતો આપે કહે છે એકવાર હે મહારાજ દૂધમાંથી દહીં થાય પછી લાખ ઉપાય કરે તો પણ દહીંમાંથી પાછું દૂધ થાય નહીં એમ હે મહારાજ એક વખત આપના ચરણારવિંદમાં કોઈ નમસ્કાર કરે અને આપની ચરણરજ માથે ચડાવે એ ભલે માયામાંથી આવેલો હોય પણ ફરીથી માયા સાથે એક ન થાય કહેતા માયાનો જોર પછી એના ઉપર ચાલે નહીં હે મહારાજ જે એકવાર ભાવે કરીને તમને નમ્યો હોય તમારી કરુણા દ્રષ્ટિ જેના ઉપર એકવાર પડી હોય જે જીવ તમારા શરણે આવ્યો હોય તે જગતમાં કોઈ દિવસ પછી લોભાય નહીં એમાં લુબ્ધ ન થાય એમાં ખેંચાય નહીં એ માયાથી ક્યારે એ મહારાજ પરાભવ ન પામે એવી આપની ચરણરજનો પ્રતાપ છે દેવોને પણ એ મહારાજ તે પ્રાપ્ત થતી નથી એ ચરણ કમળ એ ચરણરજ આજે અમને મળ્યા છે તે કાયમ મારા હૃદયમાં દેખાયા કરે છે મહારાજ આપ એવો વર મને આપો કે ક્યારે આપના ચરણ કમળની વિસ્મૃતિ મને ન થાય અખંડ આપના ચરણારવિંદના દર્શન મને થયા કરે ભગવાન કહે છે જાઓ તમને એ વર આપ્યો ગોવિંદભાઈ અને નાચિકેતા ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા છે અતિ પ્રેમે ગદગદ વાણી વડે ભગવાનને હાથ જોડીને કહે છે હે જીતેન્દ્રિય ધર્મ ભક્તિની પુષ્ટિ કરનારા હે સર્વેશ્વર સ્વભક્તોને સુખ આપવા ગોલોક વૈકુંઠ શ્વેતદ્વીપ અવ્યાકૃત બદ્રીવન અને બ્રહ્મપુર આદિ ધામોમાં રહેલા અને એવા હે હરિ આપ અમારા પ્રાણ વલ્લભ થાઓ હે પ્રભુ તમે તમારા ભક્તોને સુખ આપવા માટે આ જુદા જુદા ધામો રચ્યા છે અને એમાં રહીને તમે એમને સુખ આપો છો તમારા ચરણારવિંદી રૂપી નૌકા વિના આ માયા રૂપી સંસાર સાગરના અગાધ જળને હે મહારાજ કોઈ સમર્થ નથી તરવા માટે માટે હે પ્રભુ સ્વ ઉપાસકોને સિદ્ધિ આપનારા બીજાના ગુણ ગ્રહણ કરનારા સ્વતંત્ર અને બ્રહ્મ સ્વરૂપ એવા સ્વાશ્રિતોને આનંદ આપનારા અધર્મોચ્છેદક દિવ્ય વિગ્રહ અને ચારે વેદોથી પ્રતિપાદન કરાતા એવા હે મહારાજ આપને અમારા કરોડ કરોડ વંદન છે વ્યાપકેશ મુનિ કહે છે હે રાજન આવી રીતે ભગવાન શ્રી હરિની અદ્ભુત સ્તુતિ બંને જણાએ કરી અને હાથ જોડીને કહ્યું છે હે મહારાજ ફલાહાર તૈયાર છે ત્યારે ભગવાન ડોલામાંથી ઉતર્યા છે ફલાહાર કરી અને કોઈને ખ્યાલ ન આવે એમ છેલ્લા પ્રહરમાં ભગવાન ત્યાંથી નીકળી ગયા અને ડાંગરવા પહોંચી ગયા રાતોરાત જન્માષ્ટમીની રાતે જ ભગવાન નીકળી ગયા આ બાજુ સંતો બધા સવારમાં જાગ્યા પારણા માટે સરસ મજાના શિરોપુરી આદિની રસોઈ કરાવેલી ભગવાન નીકળી ગયા એટલે સંતો ભક્તો વર્ણિયો પાર્ષદો પણ ભગવાનની આજ્ઞા હતી એ પ્રમાણે દેશ દેશાંતરમાં અને ત્યાં ગ્રહીઓ પોતપોતાના ઘર પ્રત્યે હે રાજન ગયા છે ભગવાન નીકળી ગયા એટલે ગોવિંદભાઈ પાછા ડાંગરવા વધાર્યા ભગવાન કહે છે હે ગોવિંદભાઈ બધા સંતો અને ભક્તો ગયા કે નહીં તો કે હા મહારાજ આપ ગયા પછી બધા જ સંતો ભક્તો બધા ત્યાંથી નીકળી ગયા છે એટલે ભગવાન વળી પાછા 12 વાગે કરજી નીકળી અને કરજીસણની સીમમાં આવ્યા છે અને ત્યાં ભગવાને પોતાના એક ભક્ત પાસે અખાનું એક પદ પરજ રાગનું ગવડાવ્યું. આમ તો ભગવાન અખાના પદ ગાવાની ના પાડે, કારણ એ સાંભળી અને ગાઈને ઘણા ને નાસ્તિક ભાવ આવી જાય. એવા ઘણા વ્યંગવાળા પદો અખાના છે, પણ ભક્તિ ભાવ વાળા પણ પદો છે. તો એવું એક સરસ મજાનું પદ ગવડાવ્યું જેનો ભાવ એવો હતો કે તમો જે આ વાર્તા આ લોકને સત્શાસ્ત્રને મળતી ન આવતી હોય એનો તત્કાળ ત્યાગ કરી દો અને આવો આ મોંઘો મનુષ્ય દેહ મળ્યો છે. ભગવાનની ભક્તિ કરી અને આત્મકલ્યાણ કરવાનો આ અમૂલક અવસર મળ્યો છે, તો એ અવસરને ભલા થઈને તમે ચૂકશો નહીં. આ અવસર જો ચૂકી ગયા તો ખાશો જમનો માર, પછી તમને પારાવાર પશ્ચાતાપ થશે અને કલ્યાણનો કોઈ ઉપાય રહેશે નહીં. એવા સરસ મજાના ભાવવાળો એ પદ ગવડાવ્યો. પછી ભગવાન ત્યાંથી પાછા બીજા ખેતરમાં ગયા છે અને એ ખેતરમાં જઈને કરીમભાઈ સાથે ભગવાને એક ઘડી સુધી લાઠીનો ખેલ કર્યો છે. શ્રી વ્યાપકેશુ વાચ સ્થિતાયામ રૂપ તત્રાથો દિવ્યામ તદ ગ્રામતો હરિહિ કુપાંતિક સ્થિતે ચક્રે સદ્મની સ્વાવમોચનમ. વ્યાપકેશ મુનિ કહે છે હે જ્યેષ્ઠજીત રાજન, પછી ભગવાન ત્યાંથી નાચિકેત વિપ્રની વાડીમાં પધાર્યા છે. કુવાની બાજુમાં જ આજે પણ ઓરડી હજી છે, એ ભગવાન નિવાસ કરીને રહ્યા હતા. એ ઓરડીની અંદર ભગવાને હે રાજન નિવાસ કર્યો છે. ક્યારેક ભગવાન ઓરડીમાં જમતા, ક્યારેક કુવાના કાંઠા ઉપર થાળા પરથાળામાં બેસીને ભગવાન જમે, ક્યારેક વળી નાચિકેતભાઈના ઘરે રાતે જઈને જમી આવે, ક્યારેક ઝાડની છાયા ત્યાં વરખડીનું ઝાડ છે એનો પણ અદ્ભુત ઇતિહાસ છે. ભગવાન એકવાર ત્યાં પધારેલા વાડીએ અને સવારમાં ભગવાને દાતણ કર્યું, પછી દાતણની ચીર હતી ને એ ઓરડીની બાજુમાં ભગવાને જમીનની અંદર ખોળી દીધી. એ દાતણની ચીરમાંથી વરખડીનું ઝાડ થયું. આજે પણ હજી એ વરખડીનું ઝાડ એમને એમ ભગવાનના અલૌકિક પરચાની સાક્ષી પૂરે છે. ઘેઘુર અત્યારે તો બહુ મોટું વૃક્ષ થઈ ગયું છે. શેમાંથી થયું? તો ભગવાન શ્રી હરિએ કરેલા દાતણની ચીરમાંથી વરખડીનું ઝાડ ઉગેલું. તો આ ઝાડ નીચે ભગવાન ક્યારેક જમે, ક્યારેક કુવા કાંઠે સભા કરે, ક્યારેક ઓરડીમાં કરે, ક્યારેક વળી ગામમાં જઈને સભા કરી આવે, ક્યારેક તો ભગવાન વાઘરી તળાવ નજીકમાં છે ત્યાં સ્નાન કરવા પધારે, ક્યારેક વાડીથી દક્ષિણમાં અને ગામથી પૂર્વ ઉત્તર દિશામાં બીજો એક કુવો છે ત્યાં ભગવાન સ્નાન કરવા જતા. એવી રીતે 7 દિવસ સુધી ભગવાન વાડીમાં રહ્યા અને આ બધી જગ્યાએ વિચરણ કરી અને પ્રસાદીની ભૂમિ કરી 8મે દી ભગવાન ત્યાંથી ખોરજ ગામે પધાર્યા છે. ત્યાં ગોદળ ભક્ત હતા, એણે ભગવાનની પૂજા કરી. બેચરભાઈને ત્યાં ભગવાન જમ્યા, વળી પાછા ગોદળભાઈને ત્યાં આવી અને ભગવાનને સભા ભરી. ત્યાં અમરોજી મોકજી આદિ બીજા ગરાશિયા ભક્તો હતા, એમણે ભગવાનના દર્શન અને સત્સંગનો લાભ લીધો છે. ત્યાંથી ભગવાન બહાર નીકળ્યા, મુસલમાનના ઘર પાસે આવ્યા. ત્યારે રતાજી મુસલમાન હતા, એના સામે જોઈને દરવાજે ઉભા રહીને ભગવાન કુરાનના કલમા પઢવા લાગ્યા. ભગવાને કુરાનના કલમા પઢ્યા એટલે મુસલમાનને તો એમ થઈ ગયું કે આ તો સાક્ષાત મારા પૈગંબર સાહેબ છે. આજે પણ હજી મુસ્લિમોના ઘર છે. અમે જાત્રામાં ગયેલા ત્યારે બિચારા બાયુ બધા બહાર નીકળી ગયા કે સંતોને અંદર પધરામણી કરાવો. પછી અમને અહીંયા બધું પ્રસાદી રાખી મૂકેલી કે આ તમારા હાથે ધરાવીને પછી બધા હરિભક્તોને વેચો. બાઈઓ હતા અને છોકરા હતા, બાઈઓ બધા બહાર નીકળી ગયા અને પ્રસાદી વેચી. પછી અમારી પાસે સાકર હતી, એ બધી સત્સંગીઓને અમે ધરાવીને વેચી. તો હજી આજ દિન સુધી એ મુસ્લિમોના ઘરે પણ ભગવાને આજે પરચો આપેલો એનો દિવ્ય ભાવ ટકી રહ્યો છે. ત્યાંથી ભગવાન પાછા ગામના પાદરમાં આવ્યા છે. ભાગોળે ઉભા રહીને ભગવાને બધાને ઉપદેશ કર્યો છે કે હે ભક્તો, તમે બધા શ્રી હરિનું ખૂબ ભજન કરજો. ત્યારે પવનજી કરીને ગરાશિયા હતા, ભગવાનને કહે છે હે મહારાજ, આપ તો સાક્ષાત પરમેશ્વર પુરુષોત્તમ નારાયણ છો, માટે તમારા ભક્ત એવા મને તમે અંતકાળે યાદ કરજો કે આ પવનજી મારો ભક્ત છે અને મને લેવા માટે ચોક્કસ આવજો. ભગવાન કહે છે તથાસ્તુ. એમ કહીને ભગવાન ઘોડે ચડી અને ત્યાંથી નીકળી અને સીમાડે પહોંચ્યા. ત્યાં તો આ ખોરજ ગામની એક બાઈ હતી, જીવીબાઈ. એણે ભગવાનને પ્રાર્થના કરી કે મહારાજ, ઉભારીઓ મને ચરણો દક આપો. ભગવાનના ચરણ પખાડ્યા છે જીવીએ, અને એ ચરણો દક હતું એમાંથી જેટલું પોતાથી પીવાય એટલું પોતે પાન કર્યો, અને બાકીનું ચરણો દક હતું એ લઈને કૂવામાં નાખ્યો અને એ કૂવો તીર્થરૂપ બનાવી દીધો. આજે પણ એ કૂવો ગામમાં છે અને જે કોઈ કૂવાનું જળ પીવે છે એના અખિલ ઓઘનો નાશ કરે છે. હે રાજન, ભગવાન શ્રી હરિએ સીમાડા ઉપર અતિશય વેગે કરી અને ઘોડો ફેરવો છે. ભગવાનની એ ઘોડા ખેલવવાની લીલા જોઈ અને આકાશમાંથી દેવતાઓએ પુષ્પવૃષ્ટિ કરી. ત્યારે ભગવાનની પાછળ વળાવવા માટે સીમાડા સુધી જે આવ્યા હતા ને બધા ભક્તો આશ્ચર્ય પામી ગયા કે આ બધું શું થાય. જુએ તો આકાશમાં થી દેવતાઓ ચંદન પુષ્પની વૃષ્ટિ કરતા હતા. ગ્રામજનો આશ્ચર્ય પામ્યા છે. ભગવાને ત્યાંથી કહ્યું કે હવે બધાએ પાછા વળો. પછી ભગવાન પલિયાળની સીમમાં પધાર્યા છે. ત્યાં મૃગલાઓનું ટોળું ભગવાને જોયું એટલે ભગવાને મૃગલાઓની પાછળ ઘોડો દોડાવ્યો. આમ જાય તો આ બાજુ, પેલી બાજુ જાય તો પેલી બાજુ, મૃગલાને ખસવા ન દેવો. એક ઘડી સુધી એવા દોડાવ્યા મૃગલાને, બધા ભૂખ્યા ને તરસા આફી ગયા, થાકી ગયા. ભગવાને જાણ્યું કે હવે આ મૃગલાઓ બધા થાક્યા છે એટલે ભગવાને પણ પોતાનો ઘોડો હતો એ ઉભો રાખ્યો. જોયું તો મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી આદિ સંતો દૂર ઉભા હતા. ભગવાન પોતાનો ઘોડો લઈને એ આનંદાનંદ આદિ સ્વામી પાસે આવ્યા અને મહારાજ જાતે કહેવા લાગ્યા. કારણ કે કોકને એમ થાય કે ભગવાને ખરા છે બિચારા પશુઓને હેરાન કરે છે કે મૃગલાને પણ હેરાન હેરાન કરી નાખે. હે રાજન, પરસેવે રેબ જે પલળેલા વસ્ત્ર વાળા ભગવાન શ્રી હરિ કહે છે, હે મુનિયો, મેં આ મૃગલાઓને એટલા માટે હેરાન કર્યા, એવા હેરાન કર્યા છે કે